నమోరిహంతాణం నమో సిద్ధాణం నమో ఆయరియాణం నమో ఉవజ్జాయాణం నమో లోయే సర్వసాహూ మంగళం భగవాన్ వీరో మంగళం గౌతమ గణి మంగళం కుందకుందార్యో జైన ధర్మోస్తు మంగళం మోక్ష మార్గస్య నేతారం భేతారం కర్మ భూవృతా జ్ఞాతారం విశ్వతత్వానా వందే తద్గుణరాజే. સર્વજ્ઞ ભગવાનની વાણીમાં ચારે વનયોગના માધ્યમથી જીવોને મિત્રાત્મામાં લગાવવામાં આવે છે. એમાં જે દ્રવ્યાનિયોગના જે શાસ્ત્ર અથવા કથનો છે એ તો જેવું વસ્તુનું સ્વરૂપ છે એવું જ વર્ણન કરીને જીવોને ડાયરેક્ટ એ આત્માના કલ્યાણમાં લગાવવાની કોશિશ કરે છે, માટે એ પ્રધાન છે. પણ એમાં વસ્તુ સ્વરૂપ સંક્ષેપમાં સૂક્ષ્મમાં આવે છે, એટલે બેઝિક વસ્તુ સ્વરૂપ સીધું સીધું કહી દેવામાં આવે છે કે તું આત્મા છે, આ શરીર પુદ્ગલ છે. બરાબર, સ્ટ્રેટ ફોરવર્ડ સિમ્પલ કથનો. જો એટલી જ વસ્તુથી આપણે માની જઈએ તો પછી આપણું કલ્યાણ ત્યાં જ થઈ જાય. પણ જો એનાથી ન સમજાય તો બાકીના અનુયોગો દ્વારા એ જ વસ્તુ સ્વરૂપને વિશેષ ડિટેલમાં વર્ણન કરવામાં આવે છે. જેવી રીતના પ્રથમાનુયોગમાં જીવ અનાદિ અનંત છે સમજાવવા માટે અનેક ભવો બતાવવામાં આવે છે. કર્ણાનુયોગના કથનમાં કર્મની જુદી જુદી અવસ્થાઓ દ્વારા કે આ કર્મના ઉદયમાં જીવના આવા પરિણામ થાય છે આદિ જુદું જુદું બતાવવામાં આવે છે. ચરણાનુયોગના કથનમાં કે જો જીવ પોતાનું કલ્યાણ ન કરે તો આવા ભાવ ધારણ કરે છે, આમ થાય છે, એમાં આ જીવની હિંસા થાય છે, તો આવી રીતના બચવું જોઈએ, એ રીતે જુદું વર્ણન કરવામાં આવે છે. પણ બધાનું પ્રયોજન શું છે કે દરેક અનુયોગનું પ્રયોજન તો આટલું જ છે કે તું જીવ છે એ નિર્ણય. આપણે આ વાત લાસ્ટ ક્લાસમાં પણ અહીંયા જ છોડી હતી કે મૂળભૂત પ્રયોજન શું છે કે આ બધું વાંચીને પોતાનું લક્ષ્ય, લક્ષ્ય એટલે કે આ હું છું એવો નિર્ણય એ ક્યાં કરવાનો છે કે આ આત્મા, આ જે પરમ પારિણામિક ભાવ જેની વાત આપણે બીજા અધ્યાયમાં કરી, એ ત્રિકાળી આત્મા હું છું, આવું મારું સ્વરૂપ છે, એવો આપણે નિર્ણય કરવાનો છે. હવે એવા જ નિર્ણયને સપોર્ટ કરવા માટે આ જુદા જુદા અનુયોગોમાં જુદા જુદા કથનો કરવામાં આવે છે. એમાં આપણે આ તત્વાર્થ સૂત્ર જેમાં કર્ણાનિયોગની વિશેષતાથી વર્ણન કરવામાં આવ્યું છે એની આપણે ચર્ચા કરી રહ્યા છીએ. એમાં આપણે ત્રીજા અધ્યાયમાં હવે જે અધોલોક અને મધ્યલોક છે એનું વર્ણન આપણે શરૂ કરશું. જો શરૂ કરીએ એની પહેલા થોડીક એક ફરીથી આપણે ભૂમિકા બાંધી દઈએ જે આપણે લાસ્ટ ક્લાસમાં ડિટેલમાં લીધી હતી અને થોડીક રિવાઇઝ કરીને આગળ વધશું. નેક્સ્ટ પેજ જો અહીંયા પેરેગ્રાફ જ્યાં શરૂ થાય છે બે અધ્યાયોનો સાર એવો છે, મળ્યું નીચે લાસ્ટ પેરેગ્રાફ. આ બે અધ્યાયોનો સાર એવો છે કે જીવના શુભાશુભ વિકારી ભાવોના કારણે જીવને અનાદિથી આ પરિભ્રમણ ચાલી રહ્યું છે. આ જે જીવ છે એ પોતે ચાર ભાવરૂપ, જે પર્યાયરૂપ ભાવ આપણે જોયા ને, ઔદયિક, ઔક્ષમિક, ક્ષયોક્ષમિક અને ક્ષયિક, એ ચાર ભાવરૂપ પર્યાયરૂપ ભાવમાં જોડાય છે અને એને કારણે એને કાં તો વિભિન્ન કર્મ બંધાય છે અથવા કર્મ છૂટે છે. તો જે કર્મના બંધાવાના ભાવો છે એ ભાવો કરીને આ જીવે અનાદિથી આ પરિભ્રમણ કર્યું છે. તેનું મૂળ કારણ તો મિથ્યા દર્શન છે, માટે ભવ્ય જીવોએ મિથ્યા દર્શનને ટાળીને સમ્યક દર્શન પ્રગટ કરવું જોઈએ. સમ્યક દર્શનનું બળ એવું છે કે તેના જોરે ક્રમે ક્રમે સમ્યક ચારિત્ર વધતું જાય છે અને ચારિત્રની પૂર્ણતા કરીને આયુષ્યના અંતે જીવ સિદ્ધ ગતિને પામે છે. એટલે આ બધા ગ્રંથોના કથનોનું સાર શું છે કે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાન સમ્યક ચારિત્રને પ્રગટ કરવું. પોતાની ભૂલને કારણે જીવની કેવી ગતિ થઈ, હવે આ અધ્યાયમાં સ્પેસિફિકલી શું છે કે પોતાની ભૂલને કારણે જે જીવે આ ચાર ભાવરૂપ ભાવો કર્યા તો એને કારણે એને કેવી ગતિ થઈ, ક્યાં જઈને ઉત્પન્ન થયો, ત્યાં જઈને એણે કેવા કેવા દુઃખો ભોગવ્યા, ત્યાંની ભૌગોલિક રચનાઓ કેવી છે, એનું આખું વર્ણન આપણે ત્રીજા અને ચોથા અધ્યાયમાં આપણને આવશે. ફરીથી વાત તો બહારના ભૌગોલિક રચનાની અને ત્યાંના વાતાવરણની અને ત્યાંના દુઃખોની વાત કરવામાં આવશે, પણ ત્યાં સમજવું શું કે જો જીવે આવા ભાવ ત્યાં જઈને કર્યા, જેવી રીતના આપણે કોમન વાત આવે ને કે પંચમ કાળમાં મોક્ષ થતો નથી, તો પંચમ કાળમાં મોક્ષ થતો નથી એવું નથી, પણ પંચમ કાળમાં જીવો મોક્ષને પ્રાપ્ત થતા નથી. ઓનસ ઇઝ ઓન જીવ નોટ ઓન કાળ, ખ્યાલ આવે છે કે નહીં? એવી જ રીતે નરકમાં જઈને જીવ દુઃખ ભોગવે છે કહેવામાં તો એમ આવશે, કહેવામાં શું આવશે કે નરકમાં જઈને જીવ દુઃખ ભોગવે છે, પણ સમજવું શું કે ત્યાં જઈને જીવ વધારે તીવ્ર કષાયરૂપ ભાવ કરે છે. ઓનસ ઇઝ ઓન જીવ, ખ્યાલ આવે કે નહીં? તો જો પોતાની ભૂલને કારણે જીવ કેવી ગતિ પ્રાપ્ત થઈ, તેને કેવા દુઃખો પામ્યો અને બહારના સંયોગો કેવા છે, કેટલો કાળ સુધી રહ્યા, તે બતાવવા માટે આ અધ્યાય 2, 3, 4 કયા છે, અને તે ભૂલ ટાળવાનો ઉપાય એ પહેલા અધ્યાયમાં આપણને સમ્યક દર્શન, જે તત્વાર્થ શ્રદ્ધાનું સમ્યક દર્શન આગળ કહી દીધું, એ આ બધાનો મૂળભૂત સાર છે. બરાબર, જો આટલી ભૂમિકા આપણે બાંધી, હવે આ ત્રીજા અધ્યાયમાં જે મધ્યલોક અને અધોલોક છે એનું વર્ણન આપણને આવશે, તો એની આપણે શરૂઆત કરીએ. તો સર્વપ્રથમ ભૈયાઓ 3 લોક કા ચાર્ટ લગા દીજો. જો આમ તો લગભગ ઘણા બધાને આ બધું ખબર જ છે, પણ કદાચ કોઈ એકાદ જણ પણ નવું આવ્યું હોય અને એને ન ખબર હોય, એટલે આપણે આખું વર્ણન થોડી બેઝિક ભાષામાં લેશું, જેને ખ્યાલ છે એનું બધું રિવિઝન થઈ જશે, અને અમુક એકાદ વસ્તુ પણ નવી જાણવા મળી તો સરસ જ છે, અને જો આપણે થોડું ડિફિકલ્ટ ભાષામાં લઈએ તો જે નવો આવ્યો હોય એને કાંઈ ન સમજાય, એટલે આપણે એકદમ સાધારણ ભાષામાં એને લેશું. જો આ 3 લોકનું સ્વરૂપ છે, આપણે જૈન માન્યતા અનુસાર આજે જે યુનિવર્સ જેને કહેવાય અથવા તો જે બ્રહ્માંડ છે, વિશ્વ છે, એ વિશ્વ કેવું છે કે કોઈ ઊભો માણસ હોય પોતાના પગ ફેલાવીને કમર પર હાથ રાખીને કોઈ માણસ ઊભો હોય એવા આકારનું છે. આપણને ભાઈ થોડો ઝૂમ આઉટ કીજો, જો આમાં દેખાય છે આ ડૉક્ટર ઉજ્જવલાબેન દ્વારા રચિત જે જૈન ભૂગોળ પુસ્તક છે એમાંથી આ ચાર્ટ જુદો છે, બહુ સિમ્પલિસ્ટિક ચાર્ટ છે, એટલે આપણને સમજવા માટે ઇઝી હોય. તો આ આપણું વિશ્વ કેવું છે કે જો આ પૂર્વ પશ્ચિમ તો આવું વિભિન્ન આકારનું છે કે નીચે વાઇડ, પછી વચમાં નેરો, પછી થોડું ઉપર જતા પાછું વાઇડ અને ઉપર જતા પાછું નેરો, અને જે ઉત્તર દક્ષિણ એટલે ડેપ્થમાં જઈએ તો બધેથી યુનિફોર્મ ડેપ્થ છે. જો બધેથી આપણને યુનિફોર્મ ડેપ્થ દેખાય છે ને, અને હાઇટમાં આમ ફ્લેટ આમ પણ જોઈએ તો બધે સરખું છે, એટલે 3 ડાયમેન્શનમાં 2 ડાયમેન્શન બધે યુનિફોર્મ છે, અને 1 ડાયમેન્શન જે છે પૂર્વ પશ્ચિમ એ વધતા ઘટતા છે. બરાબર, આટલું ક્લિયર? હવે આમાં જે વચ્ચેનો ભાગ જે નેરો ભાગ છે ને એનાથી ઉપર એને કહેવાય ઉર્ધ્વલોક, એને શું કહેવાય? ઉર્ધ્વલોક. અને એનાથી નીચે એને કહેવાય અધોલોક. શું કહેવાય એને? અધોલોક. અને જે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેના એરિયાને કહેવાય મધ્યલોક, એને શું કહેવાય? મધ્યલોક. સિમ્પલ ડાયમેન્શન્સના ફોર્મમાં આપણે જોઈએ તો હું નંબર્સ કહું છું, તમે સાંભળજો. જે ઉપર નીચે આખી હાઈટ છે એ કેટલી છે? કે 14 રાજુ છે. રાજુ ઇઝ અ યુનિટ ઓફ ડિસ્ટન્સ. જો થોડું સિમ્પલ ભાષામાં સમજીએ, આપણે જે જૈન ધર્મમાં ડિસ્ટન્સના ટર્મિનોલોજી આર સ્લાઇટલી યુનિક, કેમ કે આટલા લાંબા ડિસ્ટન્સ માપવા માટે સાયન્સ પાસે કોઈ વર્ડ્સ નથી, ખ્યાલ આવ્યો? જેવી રીતના આપણે માઇલ્સ કહીએ અથવા કિલોમીટર કહીએ, ડિપેન્ડિંગ ઓન વિચ કન્ટ્રી યુ આર ઇન, આપણે માઇલ્સ લઈએ તો ઇઝી પડે આ કન્વર્ઝનમાં. તો જે બે માઇલ થાય ને, બે માઇલને આપણે જૈન ભાષામાં એક કોસ કહેવાય છે. એક કોસ એટલે ઇટ ઇઝ અન્ડરસ્ટુડ કે એક ગામ હોય ને, ઓન એન એવરેજ સાઇઝ ઓફ અ ગામ ઇઝ વન કોસ. ખ્યાલ આવે? તો બે માઇલ એટલે એક કોસ. હવે જ્યાં જ્યાં ભૂગોળની વાતો કરવામાં આવે ત્યાં યોજન જે હોય છે પ્રમાણ યોજન હોય, એટલે જેને ખ્યાલ હોય પ્રમાણ યોજન ને વ્યવહાર યોજન, તો તમે સમજો કે આ મોટું યોજન છે. જેને ખ્યાલ ન હોય ડિફરન્સ એ ઇગ્નોર કરો. પણ એક કોસ એટલે બે માઇલ. તો અહીંયા એક યોજન, એક યોજન એટલે 2000 કોસ. કેટલું? એક યોજન એટલે 2000 કોસ. તો એક યોજન એટલે માઇલ્સમાં કેટલું થયું? 4000 માઇલ. ખ્યાલ આવ્યો કે નહીં? અહીંયાથી જર્મની જતા કેટલું ડિસ્ટન્સ થાય? ઓલમોસ્ટ 4000 માઇલ થાય. કેટલું થાય? 4000 માઇલ. એટલે એક યોજન લગભગ, એટલે આપણે જેટલી પૃથ્વીને જાણીએ છીએ એ પૃથ્વી તો બે યોજનમાં લગભગ કવર થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે આપણે જે ડાયમેન્શન્સની અહીંયા વાત કરીએ છીએ દે આર મચ 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 બિગર દેન વોટ સાયન્સ નોઝ એઝ યુનિવર્સ. આ ખ્યાલ આવે? એટલે જો સાયન્ટિફિક યુનિવર્સને અને આને કમ્પેર કરવાની કોશિશ જ નહીં કરતા, કેમકે સાયન્ટિફિક યુનિવર્સ છે એ આજકાલના સાયન્ટિસ્ટોએ પોતાની બુદ્ધિ અનુસાર અને લિમિટેડ એવિડન્સ અનુસાર પ્રિડિક્ટ કરેલું છે, પ્રિડિક્ટ કરેલી વસ્તુ છે. જ્યારે આ જે વિશ્વ જે આપણે ભણી રહ્યા છે એ તો સર્વજ્ઞ ભગવાન દ્વારા પોતાના કેવળ જ્ઞાનમાં સાક્ષાત જાણેલી વસ્તુ છે. હવે મેં સમજો કે આ જોઈને કીધું હોય કે ભાઈ આનો વ્હાઈટ કલર છે, અને તમે એમ કહો કે ના ના, પેપર વેઇટ તો કદાચ લાકડાનું હોવું જોઈએ અને કદાચ બ્રાઉન કલરનું હોવું જોઈએ, તો સાચું કોનું? કે જે સાક્ષાત જુએ છે ને એનું સાચું. ખ્યાલ આવે કે નહીં? બસ એવી જ રીતે અહીંયા સમજવું કે આ જિનેન્દ્ર ભગવાને જે વિશ્વ કીધું છે એ સાચું. તો જો આગળ સમજીએ, આપણે જોયું એક યોજન એટલે 4000 માઇલ. હવે આવા અસંખ્યાત યોજન થાય ત્યારે જઈને એક રાજુ થાય છે. એ અસંખ્યના ગણિતમાં આપણે નહીં જઈએ, પણ એમ તમે સમજો કે આ આખી દિવાલ જે દેખાય છે ને સામે, એ તમે નંબર્સથી ભરી નાખો. ત્યાં ઓલા કોર્નરથી શરૂ કરો 1 અને પાછળ 0 લગાવતા જાઓ, અને આખી દિવાલ તમે ભરી નાખો અહીંયા નીચે સુધી, અને જે આંકડો આવે ને એનાથી પણ મોટું એમ સમજો. ખ્યાલ આવ્યો? તો એવા ઇન્યુમરેબલ ઇઝ એક્ઝેક્ટ ટ્રાન્સલેશન. ઇટ ઇઝ નોટ ઇન્ફાઇનાઇટ, અનંત નથી પણ અસંખ્યાત છે. ખ્યાલ આવે? અનંત એટલે જેનો અંત નથી એવી સંખ્યા. તો આ અસંખ્યાત છે. અસંખ્યાત એટલે કે બહુ મોટી સંખ્યા જે આપણે હ્યુમન બ્રેઇન કે નોટ કોમ્પ્રિહેન્ડ. ખ્યાલ આવે? હા, દેવો એ અવધિ જ્ઞાન દ્વારા એ નંબરને જાણી શકે છે, પણ જે મતિશુદ્ધ જ્ઞાનીઓ એ અસંખ્યાતને જાણી એટલે કેલ્ક્યુલેશન કરી શકતા નથી. બરાબર? તો એવા અસંખ્યાત યોજન મળીને એક રાજુ થાય છે. એવા 14 રાજુ એ આ લોકની હાઈટ છે. બરાબર? ડેપ્થ જે યુનિફોર્મ છે કેટલી છે? એ 7 રાજુ છે બધે યુનિફોર્મ. અને જે વેરિયેબલ પૂર્વ પશ્ચિમમાં છે ને, તો નીચે 7 રાજુ, પછી વચ્ચે 1 રાજુ, પછી હજી 3.5 યોજન ઉપર જઈને 5 રાજુ, અને પછી ટોપ ઉપર પાછું 1. બરાબર? જો થોડું આપણા આ જે યુનિવર્સ છે એ બહુ એકદમ સિસ્ટમ, એકદમ સિમેટ્રિક છે, એકદમ સિમેટ્રિકલી ડિવાઇડેડ છે, એટલે તમને એને ગણિત કરવું બહુ ઇઝી પડે. ખ્યાલ આવે છે? નીચેનો રાજ જે આપણે 14 રાજુ જોયું ને, અને વચ્ચે મધ્યલોક છે, તો ઉર્ધ્વલોક એ 7 રાજુ અને અધોલોક એ પણ 7 રાજુ. બરાબર? તો અધોલોકમાં જે 7 રાજુ છે ઇટ ઇઝ લાઈક અ ટ્રેપેઝિયમ. એમાં નીચેની લેન્થ 7 રાજુ, ઉપરની લેન્થ ઇઝ 1 રાજુ, અને હાઈટ કેટલી છે એ પણ 7 રાજુ છે. બરાબર? અને જે ઉર્ધ્વલોક છે ઇટ ઇઝ લાઈક અ કાઇટ. તો એમાં નીચે એક રાજુ, એકદમ મધ્યમાં, એકદમ મધ્યમાં પાંચ રાજુ, ઉપર પાછું એક રાજુ, અને એની હાઈટ કેટલી છે? સાત. એટલે સાત ને ડિવાઈડ કરો મધ્ય, એટલે સાડા ત્રણ નીચે, સાડા ત્રણ ઉપર. બરાબર, આટલું ક્લિયર? ઓકે. હા, હવે મારો એ જ પ્રશ્ન હતો તમને કે આપણે કીધું ઉર્ધ્વલોક સાત, અધોલોક સાત, તો મધ્યલોક ક્યાં ગયું? મધ્યલોક એની હાઈટ કેટલી, તો બધાને ખ્યાલ છે કેટલી છે? સુમેરુ પર્વત જેટલી. મધ્યલોકની હાઈટ કેટલી છે? કે સુમેરુ પર્વત જેટલી. સુમેરુ પર્વતની હાઈટ કેટલી છે? 1,40,000 યોજન. જો આ ઓનલી 1,00,000 યોજન છે, ઇમેજિન કરો આપણે દિવાલ પર 100 લખાતા ને. હવે આવડો મોટો નંબર હોય અને એની કમ્પેરિઝનમાં 1,00,000 હોય, તો ઇટ ઇઝ સો સ્મોલ, ઇટ ઇઝ ઇન્ફાઇનાઇટસિમલી સ્મોલ. ખ્યાલ આવે? એટલે એને ઉપર બી 7 કહી દીધું, નીચે બી 7 કહી દીધું. પણ ટેકનિકલી મધ્યલોક ક્યાં આવે છે? અધોલોકમાં કે ઉર્ધ્વલોકમાં? નીચેના 7 રાજ્યોમાં કે ઉપરના 7 રાજ્યોમાં? ફરીથી મારો પ્રશ્ન સમજાયો? મધ્યલોકના જે 1,40,000 યોજન છે, એ નીચેના અધોલોકના 7 રાજ્યોમાં ગણવા કે ઉપરના ઉર્ધ્વલોકના 7 રાજ્યોમાં ગણવા? હા, જો સમજો, મેરુ પર્વત જે છે, એ મેરુ પર્વત જમીનની અંદર 1,000 યોજન છે. એની જે એનું ફાઉન્ડેશન કહીએ, એ 1,000 યોજન જમીનની અંદર છે, અને બાકીના 99,040 યોજન જમીનની ઉપર છે. હવે આજે 7 રાજુ ને 7 રાજુનું બાયફર્કેશન ક્યાં કર્યું? કે એક્ઝેક્ટલી આ જે ભૂમિ જે છે, જ્યાં આપણે ઊભા છે અત્યારમાં, આને ચિત્રા પૃથ્વી કહેવાય. ચિત્રા પૃથ્વી એટલે પૃથ્વીની ઉપરનો ભાગ. ખ્યાલ આવે ને? દેટ ઇઝ ધ બાયફર્કેટિંગ લાઈન બિટવીન ઉર્ધ્વલોક અને અધોલોક. હવે મેરુ પર્વત 1,000 યોજન નીચે છે, એટલે મેરુ પર્વતનો એટલે મધ્યલોકનું 1,000 યોજન એ અધોલોકમાં છે. ખ્યાલ આવે? અને બાકીના 99,040 યોજન એ ઉર્ધ્વલોકમાં છે. મધ્યલોકનું 1,000 યોજન અધોલોકના 7 રાજ્યોમાં છે, અને બાકીનું 99,040 યોજન ઉર્ધ્વલોકના 7 રાજ્યોમાં છે. આટલું બધાને ક્લિયર થયું? ઓકે, હવે આપણે ફોકસ કરવાનું છે અધોલોક પર. હમણાં આપણે અધોલોક પર ફોકસ કરશું. ઉર્ધ્વલોકની વાત ચોથા અધ્યાયમાં આવશે. અત્યારના અધોલોકમાં આપણે મધ્યલોકને પણ કાઉન્ટ કરી જ લેશું સાથે. બરાબર? તો જો હવે આપણે એની અંદર જરા ઝૂમ ઇન કરીએ. અધોલોકમાં જે એનો સાઈઝ, એનું ડાયમેન્શન કેવું છે? કે ટ્રેપેઝિયમ જેવું છે. કેવું છે? ટ્રેપેઝિયમ જેવું. એટલે નીચે 7 રાજુ, ઉપર 1 રાજુ અને 2 આડી લાઈનો. બરાબર? અને આમ બધે યુનિફોર્મ 7 રાજુ ડીપ. આટલું બધાને સમજાય છે? આટલા સુધી કોઈને કઈ ક્વેશ્ચન? આટલું ક્લિયર છે? હવે જો આગળ વધીએ. બોલો અંકલ. એ જે લાઈન છે ને, એની હમણાં આપણે ચર્ચા કરશું. હમણાં આવશે થોડી વાર. હવે જો એક શબ્દ હું કહું છું, એ જરા સમજો. જેને સાયન્સ પૃથ્વી કહે છે ને, પૃથ્વી, દેટ ઇઝ ડિફરન્ટ. અને જેને જૈન ધર્મ પૃથ્વી કહે છે, દેટ ઇઝ ડિફરન્ટ. પૃથ્વી શબ્દનો શું મતલબ એ સમજો. એવી ભૂમિની રચના, એવી પૃથ્વી કાયિક રચના જે લોકના પૂર્વ પશ્ચિમ અને ઉત્તર દક્ષિણ બધે જ ફેલાયેલી હોય, એને પૃથ્વી કહેવાય છે. ફરીથી, એવી ભૂમિકાયિક રચના જે પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ બધે જ આમ ફેલાયેલી હોય, એને પૃથ્વી કહેવાય છે. તો આ ત્રણ લોકમાં પૃથ્વીઓ કેટલી છે? 8 પૃથ્વી છે. સાંભળ્યું છે ક્યારે? આ ત્રણ લોકમાં 8 પૃથ્વી છે. 7 પૃથ્વી તો અધોલોકમાં છે, જેને આપણે 7 નરક કહીએ છીએ ને, એ. અને 8મી પૃથ્વી ક્યાં છે? ઉપર સિદ્ધશિલા જે છે ને, એ પણ એક આખી પૃથ્વી છે. સમજો, એક આર્કિટેક્ચરનું તમે ડ્રોઈંગ બનાવો, ઇમેજિન કરો. તો આપણે જે આજે આખું સ્ટ્રક્ચર બનાવ્યું, એને પાર્ટીશન નાખી દઈએ ને આખા, તો એવા 8 પાર્ટીશન આપણે મૂકવા, એટલે 8 કમ્પાર્ટમેન્ટ થવા જોઈએ એમ સમજો. 8 લાકડા લાગવા જોઈએ, જે આખા થ્રુઆઉટ ફેલાયેલા હોય એને પૃથ્વી કહેવામાં આવે છે. વચમાં જે ઉર્ધ્વ લોકમાં તમે જોશો ને ઉપર, તો ત્યાં વચમાં કોઈ જ પૃથ્વી નથી. ઇટ ઇઝ, હા ભૈયા ઉપર જઈએ, ઉર્ધ્વ લોક કા પિક્ચર જરા દેખાય જો, અહીંયા કઈ ડ્રો કરેલું નથી. તો તમે કહેશો કે આ જે દેવલોકના વિમાનો છે એ સેનાથી બનેલા છે? દેવલોકના વિમાનો હોય એ સેનાથી બનેલા હોય? કે જો એ પણ પૃથ્વી કા એક રચના જ છે, અને એક એક વિમાન અસંખ્યાત યોજન મોટા હોય છે, અસંખ્યાત યોજનો, પણ તોય એટલા મોટા નથી કે આખું લોક કવર કરી લે, એટલે એને પૃથ્વી કહેવાતું નથી. ખ્યાલ આવ્યો ને? હા, એક રાજ્યથી પણ નાના હોય છે. હવે સમજો કે આપણે જેવી રીતના ભૂમિ ઉપર ચાલીએ છીએ, આપણે ક્યાં ચાલીએ છીએ? આ જમીન ઉપર ચાલીએ છીએ. માછલીઓ ક્યાં તરે છે? પાણીની અંદર તરે છે. પક્ષીઓ ક્યાં ઉડે છે? આકાશમાં, હવામાં ઉડે છે. તો ત્યાં જે વિમાનો છે એ વિમાનો કોના આધારે છે? દેવલોકમાં જે વિમાનો છે કોના આધારે છે? જો આજે બધા સ્વર્ગ છે ને, પહેલું સ્વર્ગ, બીજું સ્વર્ગ, ત્રીજું આદિ ઉપર ઉપર, તો એમાં અમુક સ્વર્ગો તો જલ આધારે છે. જલ આધાર એટલે ઇમેજિન કરો, આપણે ઉપર 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 જતા જઈએ તો ત્યાં પણ એક સમુદ્ર જેવો આખો જલનો આધાર છે. ખ્યાલ આવે? અમુક જે વિમાનો છે, અમુક સ્વર્ગના પટલો છે એ પવન આધારે છે, એટલે હવાના આધારે છે, અને અમુક મિશ્ર આધાર છે, જલ અને પવન બેનો આધાર. ખ્યાલ આવે છે? એની જલ હોય તો નીચે પડી ન જાય. બોલ. જો આવી જ રચનાઓ છે, એમ સમજો કે અહીંયાની ગ્રેવિટી ત્યાં લાગુ પડતી નથી, એટલે પડતું નથી પાણી. જો સાંભળો, આપણને આ આપણું કોલોક્વિયલ આપણું માન્યતા છે ને, આપણી સાધારણ માન્યતા શું છે કે ભાઈ કોઈ પાણી હોય તો એની નીચે કોઈક તો આધાર જોઈએ ને. જો આ બધાને આધાર કોનો છે કે વાત વલય કહેવાય છે, એ વાત વલયને આપણે હમણાં ભણશું થોડી વાર. કે આ બધી પૃથ્વીઓ છે, ઇમેજિન કરો કે તમે એક કબાટ બનાવ્યો. હવે એક કબાટ બનાવ્યો, હા જો સાંભળજો ધ્યાનથી, ઇમેજિન કરો કે તમે કબાટ બનાવ્યો, તો કબાટમાં શેલ્ફ નાખવા માટે તો પહેલા ચાર બાજુ પતરાઓ જોઈએ કે નહીં? ચાર દિવાલ તો જોઈએ કે નહીં? પણ આપણા લોકમાં ચાર દિવાલ જ નથી, અને ખાલી પતરાઓ છે, એ ખાલી આડી પૃથ્વીઓ છે, કોઈ ઊભી પૃથ્વી છે જ નહીં. તો એ ઊભું છે શું કે જેના આધારે આ પૃથ્વીઓ? આપણે તમે કહો છો ને પાણીને આધાર કોનો, આ પૃથ્વી છે એને આધાર કોનો? આ પૃથ્વી કોના આધારે છે? તો જો વાત વલયોના આધારે આખું સ્ટ્રક્ચર ઊભું છે એવું કહેવાય. ખ્યાલ આવે ને? બાકી ખરેખર એ તો હવા છે, હવાના આધારે પૃથ્વી ઊભી છે. ખ્યાલ આવે છે કે નહીં? તો આખો લોક જે છે એ વાત વલયના આધારે છે. એ કેવી રીતના આપણે થોડીક વારમાં જોશું, હમણાં જ પહેલા જો આગળ સમજીએ. તો આ આઠ પૃથ્વીઓ છે એવું આપણે જોયું, બરાબર? ઓલા સ્વર્ગના જલાધારની બધાની ચર્ચા આપણે ચોથા અધ્યાયમાં કરશું, જ્યારે આવશે ત્યારે. ત્યાં સુધી પેશન્સ. અત્યારના આપણે ફોકસ ક્યાં કરશું? અધોલોકમાં. તો અધોલોકમાં સાત પૃથ્વીઓ છે. હવે જો એ પણ સમજીએ, આજે થોડા ભાઈ ઝૂમ આઉટ કરો. જે પહેલી પૃથ્વી છે જેની ઉપર આપણે અત્યારના ઊભા છે, એ અને જે છેલ્લે નીચે, હવે જો ગણતરી કરતા જજો. પહેલી પૃથ્વી જે છે કલર યલો, બરાબર, એની નીચે, હવે આઈ એમ કલર બ્લાઇન્ડ એટલે તમે સમજો, એ જે યલો છે પહેલી પૃથ્વી, યસ, હા, સાત પૃથ્વીની અંદર નરકો છે. હવે સાત પૃથ્વીને એક સાધારણ ઉપચારથી નરક કહી દેવામાં આવે છે, બાકી ખરેખર પૃથ્વી નરક નથી. પૃથ્વી તો એક જગ્યા છે, પણ એ જગ્યાની અંદર નરકોના રહેવાના સ્થાન છે. બિલ બિલ જે કહેવાય ને, એટલે સમજો કે એક પૃથ્વી જે આખો સ્લેબ છે એની અંદર હોલો એર બબલ્સ છે, એટલે આખો હોલો એરિયા છે. એ હોલો એરિયાની અંદર જીવો ઉત્પન્ન થાય છે અને ત્યાં જ મરે છે. એને બહાર નીકળવાનું કોઈ સાધન નથી ત્યાંથી. એને નરકોના બિલ કહેવાય. હા, એમ સમજો કે આપણું મંદિરનું બેઝમેન્ટ. પણ આ દાદરાઓ છે ને એ બધા તમારે પૂરી દેવાના, એટલે નીચે ઉતરીને જવાનો કોઈ રસ્તો નથી અને ત્યાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી. પણ આખી એક પૃથ્વી કઈ રચના છે ચારે તરફ, અને વચમાં હોલો સ્પેસ છે. એ હોલો સ્પેસની અંદર જીવો ઉત્પન્ન થાય છે અને ત્યાં જ મૃત્યુ પામે છે. એને નરકો કહેવાય છે. ખ્યાલ આવે? એની ચર્ચા આપણે કરશું. હજી પહેલા એક સાધારણ વાત તો કરીએ, પછી નરકમાં આપણે આવશું. ત્યાં છે ને લાવા રસ અને એ બધું જાતના એવા ઉષ્ણ પ્રકાશ છે ત્યાં. એ નરકોમાં ત્યાં લાવા અને બધું છે, ત્યાં એક્સ્ટ્રીમ હીટ છે અમુક નરકોમાં, અને અમુક નરકોમાં એક્સ્ટ્રીમ કોલ્ડ છે. તો જ્યાં હીટ છે તો ત્યાં એ મેગમા, એ મેગમાને કારણે જેવો રેડ પ્રકાશ જે થતો હશે એ જાતના પ્રકાશો છે. ખ્યાલ આવે? ચલો, આ અહીંયા પહેલા જે આપણે ચર્ચા કરીએ છીએ પૂરી કરીએ. ક્વેશ્ચન આન્સર માટે વી ગીવ સમ ટાઈમ લેટર. તો જો આ સાત પૃથ્વીઓ જે છે, વોટ આઈ વોન્ટ ટુ શો ઇઝ કે પહેલી પૃથ્વી એ સૌથી ઉપરનો ભાગ છે, બરાબર? અને જે સૌથી નીચેનો ભાગ છે, જે બોટમ લેયર, એ પૃથ્વી નથી. એ એક ઓલું જે કલકલ ભૂમિ એને કહેવાય છે. તો ત્યાં વાત વલયો જ છે. એટલે ઇમેજિન કરો કે તમે એક શેલ્ફ બનાવ્યું, એની અંદર તમે સાત પાટિયા નાખ્યા, અને જે આઠમું નીચે છે ને એ આઠમું એક ખાલી બેઝ વાત વલયનો છે, બરાબર? એર, વાત વલય એટલે એર. તો મારે તમને ક્વેશ્ચન છે કે આમ વર્ટિકલી છે સાત રાજુ, બરાબર? પણ આપણે એમાં આપણે લેયર કેટલા નાખ્યા? આઠ લેયર, આઠ લેયર નાખ્યા. પહેલી પૃથ્વી, બીજી પૃથ્વી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી, સાતમી અને એક વાત વલય. ખ્યાલ આવ્યો કે નહીં? ઓકે. હા, પૃથ્વી સાત જ છે. હવે પૃથ્વી સાત છે પણ એમાં પહેલી તો ટોપ લેયર છે ને, હા, એટલે એની ઉપરનું જવા દો. પણ કાઉન્ટિંગ સાત રાજ્યોનું ક્યાંથી કરવાનું? પહેલી પૃથ્વી એન્ડ ડાઉન. એટલે જો આપણે સેગમેન્ટ્સ કાઉન્ટ કરવા હોય તો પહેલું ન ગણાય, એમાં પહેલું ન ગણાય. તો કેટલી પૃથ્વીઓ છે હવે? કે છ પૃથ્વી જ છે. છ પૃથ્વી, ઉપરની પૃથ્વી અને નીચેનું વાત હોય, બરાબર? તમે એક કબાટ બનાવ્યો, હા, સમજો કબાટ બનાવ્યો સાત ફૂટનો, પણ એમાં ટોપ પાટીઓ અને બોટમ પાટીઓ તો નહીં ગણવાનું ને. હવે વચમાં તમે નાખ્યા છ પાટિયા, અને હાઈટ કેટલી છે? સાત ફૂટની હાઈટ છે. ખ્યાલ આવે? તો બે પાટિયાની વચ્ચે ડિસ્ટન્સ કેટલું? એક રાજુથી ઓછું આવશે. એકચ્યુઅલી આવશે 6/7 રાજુ. તમે ગણતરી કરજો. સાત ખાના થયા ને, સાત ખાના એટલે આઠ લેયર્સ, બરાબર? એટલે જો અહીંયા તમે ડાયમેન્શન્સમાં જોશો તો જો ત્યાં લખેલું છે, જે ઉપર યલો રેડ પૃથ્વી છે ને એની ઉપર લખ્યું છે એક રાજુ, બરાબર? હા, પછી એમાં નીચે લખ્યું છે 13/7 રાજુ, પછી લખ્યું છે 19/7, પછી 25/7. એટલે વોટ વી આર ડુઈંગ ઇઝ આપણે 6/7 એમાં એડ કરતા જઈએ છે. ઓલું જે લેન્થ હતી 1 રાજુની, નીચેની લેન્થ છે 7 રાજુની, અને આપણે એડ કરતા જઈએ છીએ 6/7 6/7 6/7. એટલે 7 વાર 6/7 એડ કરીએ તો 6 રાજુ એડ થઈ જાય ને. તો ઉપર એક રાજુ, નીચે 7 રાજુ, ડિફરન્સ ઇઝ 6 રાજુ. તો આપણે એમાં 6 રાજુ એડ કરવા. આટલું ખ્યાલ આવ્યો બધાને? હા, ઓકે. આગળ વધુ. ઓકે, હવે જો બધી જ પૃથ્વીઓ જે છે ને, આ સાતે પૃથ્વીઓ એની નીચે એ વાત વલયનું લેયર છે, જેને આપણે કહેતા હતા કે એ વાત વલયના આધારે આ પૃથ્વીઓ છે. ખ્યાલ આવે છે? પાછળ આ પૃથ્વી એમ સમજો કે આખી પૃથ્વી હવાની ઉપર ફ્લોટ કરે છે. આખી પૃથ્વી કોની ઉપર છે? કે હવાની ઉપર ફ્લોટ કરે છે. એ હવાના ત્રણ લેયર છે, એ વાતવલયના ત્રણ લેયર છે. ઉપરનું છે ઘન વાતવલય, પછી સેકન્ડ ઘનો દધી વાતવલય અને તનુ વાતવલય. ખ્યાલ આવ્યો? હવે આમાં
જો ભાઈ, ભૈયા સેકન્ડ પેજ પે આજે, હા સેકન્ડ પેજ અહીંયા જો કલર કરેલા છે, કોઈ ભી એક પે ઝૂમ ઇન કીજે ઓર નીચે. હા જો અહીંયા તમે જોશો ને તો બ્લેક કલરનો જે લેયર છે એ પૃથ્વી છે, બ્લેક લેયર એ પૃથ્વી છે. એની નીચે બ્લુ, યલો અને રેડ ત્રણ કલર ડ્રો કરેલા છે. ખ્યાલ આવે ને? સો ધીઝ આર નોટ ડ્રોન ટુ ડાયમેન્શન્સ, એટલે હું ડાયમેન્શન હવે કહું છું, પણ એક ઇમેજિન કરજો કે ઉપર પૃથ્વી છે, નીચે ત્રણ લેયર ગેસના છે, બરાબર. હવે જે પૃથ્વી જે છે એ તો લાખો યોજનોની છે એની થિકનેસ, પણ જે આ વાતવલયના લેયર્સ છે દે આર 20,000 યોજન ઈચ. કેટલા? 20,000 યોજન ઈચ. અને પૃથ્વીની થિકનેસ છે એ ઘટતી જાય છે ઉપરથી નીચે સુધી, એની આપણે ચર્ચા કરશું પછી. પણ આ બેઝિક કોન્સેપ્ટ સમજાયો કે ઉપર પૃથ્વી, એની નીચે ત્રણ ગેસના લેયર, બરાબર. ઓકે ભૈયા, આવી એકદમ નીચે આ જઈએ કલકલ ભૂમિ મેં. જો સાથે પૃથ્વીઓ પતી ગઈ, આ જે નિગોદ લખ્યું છે ને એની ઉપરનું જે લેયર છે, ભૈયા ઉધર ઝૂમ ઇન કીજે થોડા. હા જો તમે જોશો બહુ થિન બ્લેક લાઈન છે, એટલે ત્યાં હજી સાતમી પૃથ્વી છે, પણ એની નીચે હવે કોઈ પૃથ્વીઓ નથી. તો એમ સમજો કે આખું એક બોક્સ છે, ત્રણેય ચારેય બાજુ ત્રણ વાતવલયોનું આખું બોક્સ છે. દેખાયું કે નહીં? એટલે બધી જ દિશામાં ખાલી એક આ આખું એક ચેમ્બર છે. એ ચેમ્બર છે, એનું જે ગેસ ચેમ્બર છે, ગેસ ચેમ્બર નહીં, ગેસ લેયર્ડ ચેમ્બર છે. એની ખાલી બાઉન્ડ્રીઝ વાતવલયો છે. અંદર શું છે? અંદર કોઈ નથી આધાર, અંદર ન વાયુ છે, ન જલ છે, એ વેક્યુમ છે. આ ખ્યાલ આવ્યો કે નહીં? તો એને કલકલ ભૂમિ કહેવાય છે, અથવા એને નિગોદનું સ્થાન કહેવાય. નિત્ય નિગોદ અહીંયા રહે છે. નિત્ય નિગોદ કહો, ઇતર નિગોદ કહો, નિગોદનું સ્થાન છે. આટલું ખ્યાલ આવ્યો કે નહીં? તો જો નીચે નિગોદ, ઉપર સાત પૃથ્વીઓ, એને બધે વાતવલયો. અભી ભૈયા એક બાર એના થોડા એજ પે ઝૂમ ઇન કીજો થોડા. હા ના, પૃથ્વીની ઇમિડિયેટલી નીચે ઘન વાતવલય છે, રેડ લેયર સુધી ત્યાં વાતવલયો છે, એની નીચે વેક્યુમ છે. એટલે બે પૃથ્વીઓ સમજો કે પહેલી નરકની ભૂમિ અને બીજી નરકની ભૂમિ. તો પહેલી નરકની ભૂમિની નીચે ત્રણ વાતવલયો છે, પછી ઓલમોસ્ટ 6x7 રાજુ સુધી કંઈ જ નથી, એમ્પ્ટી સ્પેસ છે. ખ્યાલ આવ્યો કે નહીં? ઉદગલ નો સ્કંદ છે વાતવલય, એટલે બસ વાયુ, ઉદગલ નો સ્કંદ. ના જો, વાતવલયની એક બાજુ લોકાકાશ છે, બીજી બાજુ અલોકાકાશ છે, બરાબર. આટલું તો ક્લિયર છે? આપણે જો અહીંયા ઝૂમ ઇન કર્યું એજ ઉપર, પૂરું થાય છે. આ સમજો આખો લોક છે, એ આખા લોકની બધી જ બાજુ વાતવલયો છે. જે આપણે મનુષ્ય આકાર જોઈએ તો એની એજ ઉપર પણ વાતવલયો છે, બાઉન્ડ્રીઝ. ધીઝ વાતવલય આર વેરી વેરી થિન. તો જ્યાં જે મધ્ય લોકનો ભાગ છે ત્યાં એ ફક્ત 5 યોજન 4 યોજન અને 3 યોજન, ઘન વાતવલય, ઘનોદધી, તનુ વાતવલય. ઓલા 20,000 યોજન અને ખાલી 5 યોજન. ખ્યાલ આવ્યો ને? પૃથ્વીની નીચેના દેર મચ થિકર, 20,000 યોજન, અને એજના ખાલી 5, 4 અને 3. અને એ પણ જ્યાં તમે આપણે બહાર જઈએ ને 5, 4, 3 નીચે અને વચ્ચે, સોરી, અને નીચે આવીએ તો નીચે 7, 5 અને 4 થોડા થિકર થાય છે, પણ એ બહુ થિન વાતવલયો છે. હવે આ વાતવલયની બીજી બાજુ તો અલોકાકાશ છે, ત્યાં તો કંઈ જઈ જ ન શકે, અને આ વાતવલયની આ બાજુ લોકાકાશ છે. હવે જો પૂદગલ સ્કંદો તો બધે જ ફેલાયેલા છે, પૂદગલ સ્કંદો બધે જ ફેલાયેલા છે, કે વાત વલયના પૂતગલ સ્કંદોનું પણ પરિણમન તો નિરંતર થાય છે. તો નવા અંદર આવે છે, જૂના જાય છે, તો બધું કન્ટિન્યુઅસ પર્યાયનું પરિણમન ચાલુ જ છે ત્યાં પણ. બરાબર, આટલું ક્લિયર? તનુ વાત વલયના એજ સુધી લોકાકાશ, ત્યાં સુધી ધર્મદ્રવ્ય અધર્મદ્રવ્ય અને જીવની સત્તા જે કેવલી સમુદ્ઘાત થાય ને, તે તનુ વાત વલયના એન્ડ સુધી થઈ શકે. બરાબર, ઓકે, ચાલો આગળ વધીએ. સૂક્ષ્મ નિગોદના જીવો બધે જ છે, તનુ વાત વલય સુધી છે આખા લોકમાં. અને જે સિદ્ધ ભગવાન છે, સિદ્ધ ભગવાન જે ઉર્ધ્વગમનથી જાય છે, તો એ ચંદ્રાકાર સિદ્ધ શિલા ઉપર બેસતા નથી. એ ક્યાં જાય છે કે હજી ઉપર જતા જતા તનુ વાત વલયના ટોપ સુધી પહોંચી જાય છે. એટલે બધા જ સિદ્ધ ભગવાનના માથા એક જેવા એક લેયર પર છે. ક્યાં? કે તનુ વાત વલયના એજ ઉપર, લોકાકાશના એજ ઉપર. અને હાઈટ પ્રમાણે નીચે એમનું સાઈઝ જુદી જુદી છે. બરાબર, ઓકે. હવે જો થોડો અંદર આપણે જઈએ, ભૈયા વાપસ પહેલી સ્લાઇડ લગાવો. આ જો સાત પૃથ્વી જે છે, હવે થોડીક એની ચર્ચા આપણે કરીએ છે. એટલે એક સૂત્ર તો આપણે આગળ વધીએ, જનરલ ડિસ્ક્રિપ્શન તો આપણે કર્યું. જો હવે અહીંયા જે લેફ્ટ સાઈડ જે લખેલા છે ને નંબર્સ, એ નંબર પર ફોકસ કરજો. જે 16,000, 84,000 અને 80,000 મળ્યું ઉપર, એ આખું ટોટલ થઈને 1,80,000 યોજન. એ ભૂમિની હાઈટ, એને કહેવાય છે રત્નપ્રભા ભૂમિ. શું કહેવાય એને? રત્નપ્રભા. એટલે પહેલી પૃથ્વી. બરાબર, એની નીચે 32,000 યોજન, એને કહેવાય શર્કરા પ્રભા, શર્કરા પ્રભા. પછી 28,000 યોજન, પછી 24,000 યોજન, 20,000, 16,000 અને 8,000. આ સાત પૃથ્વીઓની થિકનેસ છે. ખ્યાલ આવ્યો કે નહીં? તો આ સાત પૃથ્વીઓ એકની નીચે એક ઓર્ગેનાઇઝ્ડ છે. સાત પૃથ્વીની નીચે શું છે? કે વાતવલયો છે. અને વાતવલયોની નીચે શું છે? અલોકાકાશ. આટલું ખ્યાલ આવ્યો કે નહીં બધાને? તો હવે જો આપણે શાસ્ત્રમાં પહેલું સૂત્ર જોઈએ છે, તો યાદી શાસ્ત્ર લગાવ્યું છે. હા, જો હવે અધોલોકનું વર્ણન, સાત નરક અને પૃથ્વીઓ, મળ્યું પહેલું સૂત્ર. જો હવે એક એક શબ્દ વાંચીએ છે, એ શબ્દના મીનિંગ આપણને સમજાતા જાય અને આપણે આગળ વાંચીએ. જો રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમો, મહાતમઃ પ્રભા, આ સાત પૃથ્વીના નામ કીધા. રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા. બરાબર, ખ્યાલ આવ્યો કે નહીં? જો ફરીથી, રત્ન, શર્કરા, વાલુકા, પંક, ધૂમ, તમો, મહાતમઃ પ્રભા, ભૂમયો. ભૂમયો એટલે ભૂમિયો. બરાબર, પછી આગળ ઘનાંબુવાત, ઘન અંબુવાત, આ ત્રણ વાત વલયો ત્યાં છે. પછી આકાશ પ્રતિષ્ઠા, સપ્ત અધો અધ, કે સાત ભૂમિ, એકની નીચે એક છે, એની નીચે વાત વલય છે અને એની નીચે આકાશ છે. જો અર્થ વાંચીએ આપણે, અધોલોકમાં રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંક પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા અને મહાતમ પ્રભા, એ સાત ભૂમિઓ છે. અને ક્રમથી નીચે નીચે ઘનોદધિ વાતવલય, ઘન વાતવલય અને તનુ વાતવલય તથા આકાશનો આધાર છે. મેં વચમાં ક્રમ થોડો ખોટો બોલ્યો હતો ને આગળ, મેં પહેલા ઘન કીધું, પછી ઘનોદધિ, પછી તનુ. આ એક્ચ્યુઅલ ક્રમ આ છે, પહેલા ઘનોદધિ, પછી ઘન વાતવલય, પછી તનુ વાતવલય. બરાબર, આ જરાક કરેક્શન કરી લેજો. તો જો આ સાત પૃથ્વીઓ, ત્રણ વાતવલય અને આકાશ. જો ટીકા, અચ્છા એક વસ્તુ ધ્યાન રાખજો, આ જે સાત નામ કીધા એ નામ તો પૃથ્વીઓના છે. ખ્યાલ આવે? નામ તો પૃથ્વીના છે, પણ એને આપણે ઉપચારથી નરકના નામ પણ કહી દઈએ છીએ. ખ્યાલ આવે? બાકી એ છે તો પૃથ્વીના નામ. જો વાંચી આવે ટીકા, રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે. હા ભૈયા વાપસ હું ડાયગ્રામ પે ઝૂમ ઇન કરના થોડા.
રત્નપ્રભા. જો રત્નપ્રભાના અહીંયા ત્રણ ભાગ બતાવ્યા છે, એમાં પહેલો ભાગ જે છે એ બ્લેક છે ઉપર, પછી રેડ છે અને પછી યલો છે. દેખાય છે બધાને? આ પહેલી પૃથ્વી છે આપણી નીચે, એમ સમજો વી આર ઓન ટોપ ઓફ પહેલી પૃથ્વી. આમ નીચે જતા જઈએ તો એ 180,000 યોજન થીક પૃથ્વી છે. એમાં ઉપરનું જે લેયર છે એ ફક્ત 16,000 યોજનનું છે. એ 16,000 યોજનને ખર ભાગ કહેવાય છે, ખર ભાગ. એના પછીનું લેયર જે છે 84,000 યોજનનું છે, એને પંખ ભાગ કહેવાય છે. અને એની નીચે જે છેલ્લું લેયર છે એ 80,000 યોજનનું છે, એને અબ બહુલ ભાગ કહેવાય છે. ખર ભાગ, પંખ ભાગ, અબ બહુલ ભાગ, બરાબર. આમાં જે પહેલી નરક જે છે અબ બહુલ ભાગમાં છે. પહેલી નરક ક્યાં છે? એ જે નીચેનું યલો લેયર છે ને, અબ બહુલ ભાગ એમાં છે. એની ઉપર જે પંખ ભાગ છે ત્યાં ભવનવાસી દેવોના ભવનો છે. ભવનવાસી દેવો ત્યાં ભવનોમાં રહે છે, પહેલી પૃથ્વીની અંદર. ખ્યાલ આવે? નીચે ઇમેજિન કરો કે આપણે જે નીચે વાત કરી કે બેઝમેન્ટ છે બધી બાજુથી બંધ કરી દીધું, હવે એ બધી બાજુથી બંધ કરી દીધું, અંદર ખાલી પોલો ભાગ છે. પણ એ પોલા ભાગની અંદર એકદમ દુર્ગંધિત સ્મેલ પણ હોઈ શકે કે મંદ સુગંધિત સ્મેલ પણ હોઈ શકે. એની અંદર એકદમ તીવ્ર ગરમી કે ઠંડી પણ હોઈ શકે કે એકદમ પ્લેઝન્ટ વાતાવરણ પણ હોઈ શકે. હોઈ શકે કે નહીં? એની અંદર એકદમ માટી, ગંધાતી માટી એવી હોય કે જેનો એક કણ અહીંયા આવે તો લાખો યોજન સુધી લોકો મરી જાય. અથવા એની અંદર આખી રત્નોની બનેલી પૃથ્વી પણ હોઈ શકે કે નહીં? તો આ જે ભવનવાસી દેવોની જે ભૂમિ છે, પંખભાગ, એ રત્નની બનેલી છે. એટલે આ પૃથ્વીનું નામ છે રત્નપ્રભા. ખ્યાલ આવે? એની અંદરની કન્ડિશન દેવગતિ જેવી છે, નરકગતિ જેવી નથી. એની નીચે જે અબહુલ ભાગ છે એ નરકગતિ જેવી સિચ્યુએશન છે, ત્યાં ખૂબ ગરમી છે. હા, આ જે આપણે જે ભૂમિ ઉપર છે એની નીચે ખર ભાગ અને એની નીચે પંખ ભાગ, એ બે રત્નોથી બનેલા છે. બેમાં ભવન નથી, લગભગ પંખ ભાગમાં ભવન છે, બરાબર. હવે જો આગળ વાંચીએ આપણે શાસ્ત્રમાં પાછું, રત્નપ્રભા પૃથ્વીના ત્રણ ભાગ છે, ખર ભાગ, પંખ ભાગ અને અબહુલ ભાગ. તેમાંથી ઉપરના પહેલા બે ભાગમાં જો આવ્યું ને તમારો પ્રશ્નનો જવાબ, ઉપરમાં પહેલા બે ભાગમાં વ્યંતર અને ભવનવાસી દેવ રહે છે, બેઓમાં રહે છે. એક મિનિટ. વ્યંતર અને ભવનવાસી દેવ રહે છે અને નીચેના અબહુલ ભાગમાં નારકીઓ રહે છે. વ્યંતરો છે ને એ ભૂમિની ઉપર પણ રહે છે. આપણે જે અહીંયા રહીએ છીએ ને, તો કોઈ પર્વતની ઉપર હોય, કોઈ નદી કિનારે હોય, કોઈ નદીની ઉપર હોય, પાણીની ઉપર, કોઈ આવી રીતના સરોવર આદિ હોય ત્યાં હોય, કોઈ વૃક્ષની ઉપર હોય. આવી નંદીશ્વર દ્વીપમાં જે દેવોના ભવનો છે આ બધા વ્યંતરો છે. પણ વ્યંતરો ભૂમિની અંદર પણ રહી શકે, ત્યાં પણ એમના ભવનો છે. અને ભવનવાસી દેવોના ભવનો ફક્ત અંદર જ છે, બરાબર. જો આ પૃથ્વીના કુલ વિસ્તાર 180 યોજન છે, બરાબર. બે કોષનું એક યોજન, એવી રીતના 180 યોજન સમજવું. હવે જો આ પૃથ્વીના જે સાત નામ આપણે ગણ્યા ને, એના જ બીજા નામ પણ છે. તો સાત નામ આપણે જોયા, રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકા પ્રભા, પંખ પ્રભા, ધૂમ પ્રભા, તમ પ્રભા, મહાતમ. એના જ બીજા નામ છે જો અહીંયા, ધમ્મા, વંશા, મેઘા, પછી અંજના, અરિષ્ટા, મઘવી અને માઘવી. નેક્સ્ટ પેજ, નેક્સ્ટ પેજ. જો સેકન્ડ પોઈન્ટ, આ પૃથ્વીના રૂઢિગત નામ છે ધમ્મા, વંશા, મેઘા, અંજના, અરિષ્ટા, મઘવી અને માઘવી, એ પણ છે. એટલે આ જ સાત નામ, એના બીજા નામ પણ શાસ્ત્રોમાં આવે છે. અને એના પછી આપણે લખ્યું છે, જો આ સાત ભૂમયો પછી સૂત્રમાં છે ઘનાંબુ વાત, તો અહીંયા લખ્યું છે અંબુ, અંબુ એટલે ઘનો દધી, એ વાત વલય એટલે વરાળનો ઘટ વાતાવરણ. જે ત્રણ વાત વલય છે ને એમાં પણ સમજો, ઉપરનું જે ઘન ઉદધી, ઉદધી એટલે પાણી, ઉદધી એટલે પાણી, તો ઘનો દધી નો શું મતલબ? ઘનો દધી એટલે જાણે કોઈ આ ક્લાઉડ કેવા છે આપણા, ક્લાઉડ્સ કે શેનાથી બનેલા છે કે હા પાણીના વોટર વેપરથી બનેલા છે ને, તો એ ઘનો દધી વાત વલય આવી રીતના વોટર વેપરથી બનેલું એ થિકર વાત વલય છે. એના પછી ઘન વાત વલય જે છે એ લેયર એ હવાનું બનેલું છે, અને તનુ વાત વલય એ થિન એરનું બનેલું છે. આપણે જેવી રીતના સ્કાયમાં ઉપર જતા જઈએ તો હવા પતલી થતી જાય ને, એવી રીતના ત્રણ વાત વલયમાં ડેન્સિટી ઘટતી જાય છે. ખ્યાલ આવ્યો કે ને? બોલો. હા એ જ છે. યસ, ત્રણ લેયર ઓફ ગેસીસ. તો ફર્સ્ટ ઇઝ ઘનો દધી વાત વલય, સેકન્ડ ઇઝ ઘન વાત વલય, થર્ડ ઇઝ તનુ વાત. વાત વલય, વાત એટલે ગેસ, વલય એટલે, વલય એટલે એકચ્યુઅલી તો કવર કરવું, બાઉન્ડ્રી, એટમોસ્ફિયર. એમ સમજો પૃથ્વીની નીચે આ ત્રણ ગેસના એટમોસ્ફિયર છે, બરાબર. તો જો અંબુ એટલે ઘનો દધી, વાત વલય એટલે વરાળનું ઘટ વાતાવરણ. તો ઘન વાત વલય ઘટ હવાનું વાતાવરણ, તનુ વાત વલય પતલી હવાનું વાતાવરણ. તો થિકર એર, થિનર એર અને વોટર વેપર એમ ત્રણ જાતના વાત વલયો ત્યાં છે. વાત વલય એટલે વાતાવરણ. આકાશને કહેતા અહીંયા અલોક આકાશ સમજો. આજે નીચે નીચે જતા જઈએ તો નેક્સ્ટ આફ્ટર સાતે પૃથ્વી નીચે શું આવે કે અલોક આકાશ આવે છે. તો જો આટલી આપણે આજે બેઝિક અધોલોકની બેઝિક ચર્ચા આપણે કરી, આપણે ત્રણ લોકનું સ્વરૂપ જોયું, એમાં ડાયમેન્શન જોયા અને પૃથ્વીઓ ક્યાં છે એ જોઈ, વાત વલયો ક્યાં છે એ જોયું, બરાબર. હવે આપણે નેક્સ્ટ આજે પૃથ્વીઓની અંદર નરકો ક્યાં છે એની ચર્ચા આપણે કરશું, એ નેક્સ્ટ ક્લાસમાં આપણે લેશું. અહીંયા હમણાં કોઈને આટલામાં ક્વેશ્ચન હોય તો પૂછો. અલોકાકાશ એટલે ત્યાં એક દ્રવ્ય નથી, આકાશને છોડી વેક્યુમ કહી શકો પણ ત્યાં બેઝિકલી એક દ્રવ્ય નથી, એક આકાશ દ્રવ્ય છે ત્યાં અલોકાકાશમાં, એના સિવાય બીજા કોઈ દ્રવ્ય ત્યાં નથી. લોકની બહાર અલોકા ના, જો લોકની અંદર, હવે જો એ સમજાવું થોડું વધારે એક ડિટેલમાં ક્લેરિફિકેશન આપું. આપણે જોયું ને કે બે પૃથ્વીની વચ્ચે ખાલી જગ્યા છે, તો ત્યાં ખાલી જગ્યામાં કયા દ્રવ્ય છે? આપણે વેક્યુમ કહીએ પણ વેક્યુમ એટલે ત્યાં છય દ્રવ્ય છે. વેક્યુમ ઇઝ નોટ ધ કરેક્ટ વર્ડ, પણ આ તો સરળ ભાષામાં સમજાવવા માટે કે બે પૃથ્વીની વચ્ચે જે બ્લેન્ક સ્પેસ જે બતાવવામાં આવી ડાયગ્રામમાં, પણ ત્યાં સૂક્ષ્મ પૂતગલ પરમાણુઓ પણ છે, ત્યાં સૂક્ષ્મ જીવ પણ છે, ધર્માસ્થિ અધર્માસ્થિ તો છે જ, લોકાકાશ છે અને કાળાણુ પણ છે. એટલે ખરેખર ત્યાં છય દ્રવ્ય છે. અંકલે પૂછ્યું ને કે વાત વલયમાં પરમાણુનું પરિણમન થાય કે નહીં, તો જો અહીંયા જે એ વાત વલયની બાજુમાં જ એ જે બ્લેન્ક સ્પેસ છે ત્યાંના સૂક્ષ્મ પરમાણુઓ સ્થૂળ સ્કંદમાં કન્વર્ટ થઈને વાત વલયમાં જઈ શકે છે, અને ઓલા સ્થૂળ સ્કંદો સૂક્ષ્મ પરમાણુમાં કન્વર્ટ થઈને આમ આવી શકે છે. ખ્યાલ આવે છે ને? એમ કોન્સ્ટન્ટ એક્સચેન્જ થયા કરે અને તો એ વાત વલય એમને એમ બનેલા. આવું પૂતગલો, આવું છય દ્રવ્યનું પરિણામન લોકાકાશમાં બધે જ થાય છે, બરાબર. ડાયમેન્શન સેમ જ રહે છે. આજે 20,000 20,000 20,000, જો દરેક પૃથ્વીની નીચે ત્રણેય વાત વલય 20,000 જોજો, અને આજુબાજુમાં એજ ઉપર એ 5 4 3, એવી રીતના એના ડાયમેન્શન સમજો. એટલે નીચે 7 5 4, પછી ઉપર ઘટતા ઘટતા ઘટતા, એટલે વચમાં ફ્રેક્શનલ ડાયમેન્શન હશે, ફ્રેક્શનલ થઈને ઉપર 5 4 3 યોજે, બરાબર. જો એક પૃથ્વી અને બીજી પૃથ્વીની વચ્ચે ઓલમોસ્ટ 6/7 રાજુનો ગેપ છે. હવે એક રાજુ એટલે અસંખ્યાત યોજન, પણ એમાં વાત વલય તો ખાલી 20,000 યોજનના છે. તો વચમાં ઉપરની પૃથ્વીના વાત વલય પતે અને નીચેની પૃથ્વી શરૂ થાય એની વચ્ચે ત્યાં બધા સૂક્ષ્મ પરમાણુઓ બધા રહેલા, સૂક્ષ્મ દ્રવ્યો રહેલા છે. એટલે સૂક્ષ્મ જીવ બધું એમાં આવી જાય એટલામાં. હા, એ આપણે જોશું ને, હજી આપણે આગળના સૂત્ર આવશે એમાં આખો જંબુદ્વીપનો મેપ આવશે, બધું જ આવશે.
એ જે વચ્ચેની પૃથ્વી જે આપણે જોઈ ને 1 રાજુ બાય 7 રાજુ, એમાં પણ વચ્ચે ત્રસ નાળી છે, આપણે નેક્સ્ટ ક્લાસમાં જોશું ડિટેલમાં. 1 રાજુ બાય 1 રાજુ ની ત્રસ નાળી, એટલે બધા ત્રસ જીવો એની અંદર જ રહે છે. એટલે મેજોરિટી ઓફ લોકાકાશ ઇઝ નોટ ઓક્યુપાઈડ બાય ત્રસ જીવો, સોરી, ઇટ ઇઝ ઓક્યુપાઈડ બાય ઓનલી સ્થાવર જીવો. ચાલો, એકેન્દ્રીય જીવોથી જ મેજોરિટી ઓફ લોકાકાશ ઇઝ ઓક્યુપાઈડ, અને જે બાકીના બધા જ જીવો, નરકો સહિત બધા નરકો ખાલી 1 બાય 1 રાજુમાં જ છે. આખા મધ્ય લોકની બધી રચનાઓ 1 બાય 1 રાજુમાં છે, એમાં 5 વર્ત ને 5 એરાવત તો બહુ જ ઓછી જગ્યામાં છે. ક્વેશ્ચન ના સમજાય, શું કહો? જોજો, જે સમજાવવામાં આપણને આવે છે ને અહીંયા, પ્રશ્ન એમ છે કે ક્ષયોક્ષમ જ્ઞાનની અમુક મર્યાદા જ છે, પછી વધારે સમજી શકાય નહીં. વાત સાચી છે, પણ જેટલું અહીંયા સમજાવવામાં આવે છે બધું ક્ષયોક્ષમ જ્ઞાનમાં સમજાય એવું છે, તો જ તો આચાર્ય ભગવાને શાસ્ત્રમાં લખ્યું ને આપણા માટે. એટલે એ બહાનું લઈને આપણે આની ડિટેલમાં ન સમજે તો ન ચાલે, કેમ કે અહીંયા જે છે એ તો બધું આપણને સમજાય એવું છે. હા, એ પછી અસંખ્યાતના ગણિતો કરવા જઈએ, કોઈ એમ કહે કે ભાઈ 1 યોજન ના સ્ક્વેર એટલે કેટલા યોજન, કેટલા યોજનો, હા, કેટલા અસંખ્યાત, તો એમાં પછી આપણે એ આપણે કેવડી ગમે. હા, બરાબર છે. ચાલો, અહીંયા આપણે પૂરું કરીએ છે, જીનવાણી સ્થિતિ લઈએ. હે જીનવાણી ભારતી, તો હી જપો દિન રહે, જો તેરી શરણા રહે સો પાવે સુખ છે, જા વાણી કે ધ્યાન તે સૂજે લોકાલો, સોવાણી મસ્તક બોલો. જીનવાણી માતનો જય હો. બોલો શ્રી કહાન ગુરુદેવનો જય હો. પ્રશમૂર્તિ ભગવતી માતનો, સત્ય સનાતન દિગંબર જૈન ધર્મ.